એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવી અદૃશ્ય દુનિયામાં ઊંડા ઉતરી રહ્યા છીએ જે આપણી ચારે બાજુ છે, આપણી અંદર પણ છે, અને ખરું પૂછો તો આપણા અસ્તિત્વનો પાયો જ એ છે. આ દુનિયા છે સૂક્ષ્મ જીવાણુઓની.
બિલકુલ, એક એવી દુનિયા જે દેખાતી નથી પણ જેના વગર એમ સમજો ને જીવન શક્ય જ નથી.
હા, અને આ ચર્ચા માટે આપણે નિકોલસ પી મનીના માઇક્રોબાયોલોજી પરના કાર્યનો આધાર લઈ રહ્યા છીએ.
બરાબર, અને આ વિષય આજે અત્યંત મહત્વનો છે કારણ કે આ સૂક્ષ્મ જીવો જેને આપણે ઘણીવાર ભૂલથી માત્ર રોગના જંતુ સમજી લઈએ છીએ,
હા મોટાભાગે એવું જ થાય છે,
તે વાસ્તવમાં પૃથ્વી પર જીવનના ઘડવૈયા અને સંચાલક છે. આપણું સ્વાસ્થ્ય, પર્યાવરણ, આપણો ખોરાક, બધું જ તેમની સાથે જોડાયેલું છે. ચાલો આ અદ્ભુત વિશ્વની સફર શરૂ કરીએ.
શરૂઆત લેખકથી કરીએ. નિકોલસ પી મની છે કોણ? એમની ઓળખાણ શું છે?
એ ઓહાયોની મિયામી યુનિવર્સિટીમાં પ્રોફેસર છે અને એમની મુખ્ય ઓળખ માઇકોલોજિસ્ટ તરીકેની છે, એટલે કે ફૂગના અભ્યાસુ.
અચ્છા, ફૂગના નિષ્ણાત.
હા, પણ એમની ખૂબી એ છે કે તેઓ માત્ર ફૂગના નિષ્ણાત નથી, એમની સૌથી મોટી આવડત જે છે ને એ જટિલ વૈજ્ઞાનિક ખ્યાલોને અત્યંત સરળ, રસાળ અને ઘણીવાર રમૂજી શૈલીમાં રજૂ કરવાની છે.
ઓહ, એટલે વિજ્ઞાનને પણ રસપ્રદ બનાવી દે.
બરાબર, તેઓ વિજ્ઞાનને વાર્તાની જેમ કહે છે. વૈજ્ઞાનિક ચોકસાઈ તો જાળવે જ, પણ સાથે સાથે કુદરત પ્રત્યેનો પ્રેમ અને અજાયબીનો ભાવ ભળેલો હોય છે એમની વાતમાં. અને ફૂગ પરનું એમનું જે પ્રભુત્વ છે એ એમને સૂક્ષ્મજીવોના વિશાળ વિશ્વને સમજવા માટે એક અલગ જ, એક અનોખો દ્રષ્ટિકોણ આપે છે.
તો આ પુસ્તકોનો કેન્દ્રીય વિચાર શું છે? શું તેઓ એમ કહેવા માંગે છે કે આપણે સૂક્ષ્મજીવોને અત્યાર સુધી ખોટી રીતે જ સમજ્યા છીએ?
ચોક્કસપણે, મુખ્ય દલીલ જ એ છે કે સૂક્ષ્મજીવાણુઓ, જેમાં હવે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પ્રોટેસ્ટ આ બધા આવી જાય, તે માત્ર ક્યારેક રોગ કરનારા જીવાણુ નથી. એનાથી ક્યાંય વિશેષ, તેઓ પૃથ્વી પર જીવનના મૂળ રચયિતા અને સંચાલક છે. અબજો વર્ષોથી પૃથ્વીના પર્યાવરણને ઘડવામાં, ઉત્ક્રાંતિને દિશા આપવામાં અને છેવટે તો આપણી માનવ સંસ્કૃતિને આકાર આપવામાં પણ એમની ભૂમિકા રહી છે.
આ વાત તો ખરેખર વિચાર માંગી લે તેવી છે. એટલે કે આપણી નિર્ભરતા એમના પર એટલી બધી છે.
બરાબર, પુસ્તકોનો સાર જ એ છે કે માઇક્રોબાયોલોજી સમજવું એટલે જીવનને તેના મૂળભૂત સ્તરે સમજવું. પછી એ આપણા શરીરની અંદરની ક્રિયાઓ હોય, વાતાવરણના ફેરફાર હોય કે પછી ભવિષ્યની બાયોટેકનોલોજી હોય, બધે જ આ સૂક્ષ્મજીવો કેન્દ્રમાં છે. લેખક તો ત્યાં સુધી કહે છે કે આપણે સૂક્ષ્મજીવાણુઓ સાથે નથી જીવતા, પણ સૂક્ષ્મજીવાણુઓ દ્વારા બનાવવામાં આવતી અને જાળવવામાં આવતી દુનિયામાં જીવીએ છીએ. આખો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય, ખરો ને?
હા, આ તો બહુ મોટી વાત કહી. અને આ બધું સામાન્ય માણસ સુધી પહોંચાડવાનો લેખકનો હેતુ શું હશે?
એમનો પ્રયાસ આ જટિલ વિજ્ઞાનને સૌ કોઈ સમજી શકે તેવો સરળ બનાવવાનો છે, જેથી આપણે ફક્ત મનુષ્યના દૃષ્ટિકોણથી જ વિચારવાનું છોડીએ અને આ અદ્રશ્ય પણ અત્યંત શક્તિશાળી દુનિયાની અજાયબી અને એના મહત્વને સમજી શકીએ. આપણે આ ગ્રહ પર એકલા નથી અને જે દેખાતું નથી એ ખરેખર ખૂબ જ મહત્વનું છે.
ચાલો તો ઊંટા ઉતરીએ. આ અદ્રશ્ય બ્રહ્માંડની વિશાળતા અને વ્યાપકતાથી શરૂઆત કરીએ. પુસ્તકોમાં જે પહેલી વાત પ્રભાવિત કરે છે તે છે સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા. એ અકલ્પનીય છે.
સાચી વાત છે. પૃથ્વી પરના બીજા બધા જીવો, વનસ્પતિ, પ્રાણીઓ બધાને ભેગા કરીએ ને તો પણ સૂક્ષ્મજીવોની સંખ્યા અને તેમનું કુલ વજન, જેને બાયોમાસ કહેવાય, એ અનેક ગણું વધારે છે.
અકલ્પનીય.
અને તે માત્ર સંખ્યામાં જ વધારે નથી, તે સર્વવ્યાપી પણ છે. બધે જ, ઊંડા સમુદ્રના તળિયે ગરમ પાણીના ફુવારાથી લઈને વાતાવરણના ઉપલા સ્તરો સુધી, જમીનની અંદર ઊંડેથી લઈને બરફની નીચે સુધી, ક્યાંય પણ જુઓ સૂક્ષ્મજીવો હાજર જ હોય.
અને આની પહેલી ઝલક કોણે કરાવેલી? કોઈક જૂના વૈજ્ઞાનિકે?
હા, લગભગ 350 વર્ષ પહેલા એન્ટોન વોન લ્યુવેનહુક. એ ડચ કાપડના વેપારી હતા, પણ શોખ ખાતર સૂક્ષ્મદર્શક યંત્રો બનાવતા. એમણે જ પાણીના ટીપામાં નાનકડા પ્રાણીઓ એટલે કે એનિમોલ ક્યુલ્સ જોયા હતા. એ શરૂઆત હતી.
અને આજે તો આપણે ઘણું જાણીએ છીએ, જેમ કે જીવનના ત્રણ મુખ્ય ક્ષેત્રો છે, બેક્ટેરિયા, આર્કિયા.
હા, આર્કિયા જે દેખાવમાં બેક્ટેરિયા જેવા લાગે પણ આનુવંશિક રીતે જુદા છે, અને ઘણીવાર અત્યંત કઠિન પરિસ્થિતિમાં, જેમ કે ખૂબ ગરમી કે ખારાશમાં રહે છે.
અને ત્રીજું ક્ષેત્ર યુકેરિયા, જેમાં આપણે પ્રાણીઓ, વનસ્પતિઓ અને કેટલાક સૂક્ષ્મજીવો જેમ કે ફૂગ અને પ્રોટિસ્ટનો સમાવેશ થાય છે. અને હા, વાયરસને તો ભૂલાય જ નહીં.
બરાબર, વાયરસ જે જીવન અને નિર્જીવ વચ્ચેની કડી જેવા છે, પ્રજનન માટે બીજા કોષ પર આધાર રાખે છે, એટલે મૂળભૂત રીતે એમ કહી શકાય કે આ પૃથ્વી સૂક્ષ્મજીવાણુઓનો ગ્રહ છે.
તો આ સૂક્ષ્મજીવો આટલા સફળ કેમ છે? એવું તો શું છે એમનામાં? તેઓ કામ કેવી રીતે કરે છે?
એમની તાકાતનું મુખ્ય રહસ્ય એમની ચયાપચયની વિવિધતામાં છે, જેને મેટાબોલિક ડાયવર્સિટી કહેવાય. લેખક તો એમને માસ્ટર કેમિસ્ટ કહે છે.
માસ્ટર કેમિસ્ટ?
હા, કારણ કે આપણે મનુષ્યો ઊર્જા માટે ગણ્યા ગાંઠ્યા પદાર્થો પર આધાર રાખીએ છીએ, પણ સૂક્ષ્મજીવો એ લોકો લગભગ કંઈ પણ પચાવી શકે છે. ખાંડ, સૂર્યપ્રકાશ, સલ્ફર, લોખંડ, હાઇડ્રોજન ગેસ, અરે અમુક તો પ્લાસ્ટિક અને તેલ પણ. તમે નામ લો અને કોઈક ને કોઈક સૂક્ષ્મજીવ તેને ઊર્જા સ્ત્રોત તરીકે વાપરતું હશે જ.
અદ્ભુત.
એટલે આ સૂક્ષ્મજીવો ખરા અર્થમાં પૃથ્વીના કેમિસ્ટ છે એમને.
પણ આ વિવિધતા ફક્ત ખોરાક પૂરતી સીમિત છે કે એમની રચનામાં પણ જોવા મળે છે?
ના, રચનામાં પણ વિવિધતા છે. જેમ કે બેક્ટેરિયા અને આર્કિયા પ્રોકેરિયોટિક છે, એટલે સરળ કોષ રચના, સુવિકસિત કોષ કેન્દ્ર વગરના. જ્યારે ફૂગ અને પ્રોટિસ્ટ યુકેરિયોટિક છે, આપણા કોષો જેવા વધુ જટિલ. પણ એમની ખરી તાકાત તો એમની ઝડપી ઉત્ક્રાંતિમાં છે. એક તો એ ખૂબ ઝડપથી વિભાજન પામે છે, અને બીજું જે બહુ મહત્વનું છે એ છે હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફર, એટલે કે HGT.
એ શું છે? એ કેવી રીતે કામ કરે છે?
HGT એટલે કે તેઓ એકબીજા સાથે સીધા જ જનીનોની, એટલે કે DNAની આપ લે કરી શકે છે, ભલે તે અલગ જાતિના હોય. આ કોઈ સામાન્ય વાત નથી.
ઓહ, એટલે એક બેક્ટેરિયા બીજા પાસેથી કોઈ ખાસિયત ઉછીની લઈ શકે?
બરાબર. જેમ કે કોઈ દવાનો પ્રતિકાર કરવાની ક્ષમતા આ HGT દ્વારા ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે. એન્ટીબાયોટિક પ્રતિકાર, જે આજે મોટી સમસ્યા છે, એ આ HGTને કારણે જ આટલી ઝડપથી ફેલાયો છે. આ જ બધી ક્ષમતાઓ એમને પૃથ્વી પર ટકી રહેવા અને ગ્રહની મુખ્ય પ્રક્રિયાઓ ચલાવવામાં મદદ કરે છે.
જો કે મોટાભાગના લોકો માટે તો સૂક્ષ્મજીવો એટલે રોગ, એમની નકારાત્મક ભૂમિકા જ વધુ ચર્ચામાં રહે છે. અને એ વાત પણ સાચી છે કે ઇતિહાસમાં મહામારીઓએ લાખોનો ભોગ લીધો છે.
હા, એ પાસું પણ છે જેને નકારી ન શકાય. લુઈ પાશ્ચર અને રોબર્ટ કોચ જેવા વૈજ્ઞાનિકોએ જ્યારે જર્મ થિયરી ઓફ ડિઝીઝ આપી,
હા, પેલી થિયરી કે ચોક્કસ સૂક્ષ્મજીવ ચોક્કસ રોગ કરે છે.
બરાબર, એ એક વૈજ્ઞાનિક ક્રાંતિ હતી. TB માટે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ બેક્ટેરિયા, એઇડ્સ માટે HIV વાયરસ, મલેરિયા માટે પ્લાઝ્મોડિયમ પ્રોટિસ્ટ, આ બધા ઉદાહરણો છે. આ રોગકારક સૂક્ષ્મજીવો આપણા શરીરમાં પ્રવેશીને આપણી રોગ પ્રતિકારક શક્તિને છેતરીને પોતાનો ફેલાવો કરે છે.
પણ માનવજાતે એનો સામનો પણ કર્યો છે, બરાબર ને? એન્ટીબાયોટિક્સ છે, રસીકરણ છે.
બિલકુલ. એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલિનની શોધ કરી, એ પછી તો એન્ટીબાયોટિક્સનો યુગ આવ્યો. રસીઓએ શીતળા જેવા રોગોને નાબૂદ કરી દીધા, પોલિયોને નિયંત્રણમાં લાવ્યા. આ બધી માનવ બુદ્ધિ અને વિજ્ઞાનની મોટી સિદ્ધિઓ છે.
પણ
હા, પણ અહીં જ એક મોટો પડકાર ઊભો થયો છે, એ છે એન્ટીબાયોટિક પ્રતિકાર. દવાઓના વધુ પડતા અને ઘણીવાર બિનજરૂરી ઉપયોગથી ઘણા બેક્ટેરિયા હવે એ દવાઓ સામે ટકી રહેતા શીખી ગયા છે.
આ સુપરબગ્સની વાત કરો છો?
હા, એ જ સુપરબગ્સ. આ દર્શાવે છે કે આ સંબંધ કોઈ એકતરફી યુદ્ધ નથી, આ તો પરસ્પર અનુકૂલનની એક જટિલ પ્રક્રિયા છે જે સતત ચાલતી રહે છે.
સારું, તો આ નકારાત્મક પાસાથી આગળ વધીને વાત કરીએ. સૂક્ષ્મજીવોની સકારાત્મક ભૂમિકા તો ઘણી મોટી છે. તમે શરૂઆતમાં સહજીવનની વાત કરી હતી.
હા, અને આ ખરેખર ખૂબ જ મહત્વનું પાસું છે. આપણું પોતાનું શરીર જ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ખબર છે, આપણા આંતરડામાં આપણા પોતાના કોષો કરતા 10 ગણા વધુ સૂક્ષ્મજીવો વસે છે.
10 ગણા?
હા,
આટલા બધા?
હા, આ છે આપણું માનવ માઇક્રોબાયોમ. અને આ સૂક્ષ્મજીવો ત્યાં ખાલી રહેતા નથી, પણ આપણને મદદ કરે છે, અમુક ખોરાક પચાવવામાં મદદ કરે, વિટામિન કે અને કેટલાક બી વિટામિન બનાવે, આપણી રોગપ્રતિકારક શક્તિને તાલીમ આપે અને બહારથી આવતા હાનિકારક જીવાણુઓને રોકવામાં પણ મદદ કરે છે.
એટલે આપણે એકલા નથી, આપણી અંદર જ એક સેના છે.
બરાબર. લેખકના શબ્દોમાં કહીએ તો આપણે વ્યક્તિઓ નથી પણ ચાલતા ફરતા ઇકોસિસ્ટમ છીએ.
વાહ, આ તો અદ્ભુત વાત છે. આપણા શરીરની અંદર જ એક આખી દુનિયા જે આપણને જીવંત રાખવામાં મદદ કરે છે.
હા,
અને પર્યાવરણમાં એમની શું ભૂમિકા છે?
પર્યાવરણમાં તો તેઓ અનિવાર્ય છે, એમના વગર તો ચાલે જ નહીં. તેઓ કુદરતના સફાઈ કામદાર છે, એટલે કે વિઘટકો, ડીકમ્પોઝર્સ. મૃત વનસ્પતિ અને પ્રાણીઓના શરીરને તોડીને તેમાંથી પોષક તત્વો ફરીથી જમીનમાં ભેળવે છે,
એટલે રીસાયક્લિંગનું કામ કરે છે.
હા, કુદરતી રીસાયક્લિંગ. પછી નાઇટ્રોજન સ્થિરીકરણ જેવી પ્રક્રિયા છે જે મુખ્યત્વે બેક્ટેરિયા કરે છે. એ હવાના નાઇટ્રોજનને એવા સ્વરૂપમાં ફેરવે છે જે છોડ ઉપયોગ કરી શકે. આના વગર ખેતી જ શક્ય નથી. કાર્બન ચક્ર, ઓક્સિજન ચક્ર, બધામાં એમનો ફાળો મહત્વનો છે.
અને લેખક પોતે માઇકોલોજિસ્ટ છે, તો ફૂગની કોઈ ખાસ ભૂમિકા પર ભાર મૂક્યો છે એમણે?
ચોક્કસ. માઇકોરાઇઝલ ફૂગ એનું ઉત્તમ ઉદાહરણ છે. આ ફૂગ મોટાભાગના છોડના મૂળ સાથે સહજીવન રચે છે.
કેવી રીતે?
ફૂગ પોતાની જાળ જેવી રચનાથી દૂર દૂરથી પાણી અને પોષક તત્વો શોષીને છોડને પહોંચાડે છે, અને બદલામાં છોડ પાસેથી તૈયાર ખોરાક એટલે કે શર્કરા મેળવે છે.
એટલે એકબીજાને મદદ કરે છે.
બરાબર. અને આ જોડાણ એટલું વ્યાપક અને મહત્વનું છે કે એને જંગલનું વુડ વાઇડ વેબ પણ કહેવાય છે. એ એક છોડને બીજા સાથે પણ જોડે છે, માહિતી અને પોષક તત્વોની આપ લે કરે છે. આ બધું દર્શાવે છે કે સૂક્ષ્મજીવો આપણા અંગત અને ગ્રહના સ્વાસ્થ્ય માટે કેટલા અનિવાર્ય સાથી છે.
આ તો થઈ કુદરતી ભૂમિકાઓની વાત, પણ આપણે માનવીઓએ પણ એમની શક્તિનો ઉપયોગ કર્યો છે ને. બાયોટેકનોલોજીમાં એમનો ફાળો મોટો છે.
ખૂબ જ મોટો. અને આ કંઈ નવું નથી. હજારો વર્ષોથી આપણે આથવણ એટલે કે ફર્મેન્ટેશનની પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ. પશ્ચિમમાં બ્રેડ, બિયર, વાઇન, ચીઝ બને છે.
અને આપણે ત્યાં દહીં, ઢોકળા, ઇડલી, જલેબી.
હા, બરાબર. આ બધું યીસ્ટ, જે એક પ્રકારની ફૂગ છે અને બેક્ટેરિયાની મદદથી જ બને છે. તેઓ ખોરાકને પચવામાં સરળ બનાવે છે, એનો સ્વાદ અને સુગંધ બદલે છે, અને એને લાંબો સમય સાચવવામાં પણ મદદ કરે છે.
અને આધુનિક યુગમાં એનો ઉપયોગ કેવી રીતે વધ્યો છે?
ફૂગમાંથી ઉદ્યોગોમાં વપરાતા એન્ઝાઇમ્સ, દાખલા તરીકે ડિટર્જન્ટમાં કપડાં સાફ કરવા માટે.
હા, એ તો હોય છે.
પછી જૈવ ઇંધણ, બાયોફ્યુલ્સ, વિટામિન્સ અને ઘણી જટિલ દવાઓ, જેમ કે ડાયાબિટીસ માટે ઇન્સ્યુલિન, જે હવે આનુવંશિક રીતે બદલેલા ઈ કોલાય બેક્ટેરિયા મોટા પાયે બનાવે છે.
અચ્છા, એ પણ બેક્ટેરિયા બનાવે?
હા. અને બાયોરિમેડિએશન પણ છે, જેમાં સૂક્ષ્મજીવો પ્રદૂષણ સાફ કરવામાં મદદ કરે છે. જેમ કે દરિયામાં તેલ ઢોળાયું હોય તો અમુક બેક્ટેરિયા એ તેલને ખાઈ જાય છે.
અને પેલી CHRISPR ટેકનોલોજીની વાત સાંભળી છે, જે જનીનોમાં ફેરફાર કરી શકે છે?
હા, CHRISPR Cas9 એ જીન એડિટિંગની ક્રાંતિકારી ટેકનોલોજી, પણ મૂળભૂત રીતે બેક્ટેરિયાની પોતાની રોગપ્રતિકારક શક્તિમાંથી જ શોધાય છે. એ વાયરસ સામે લડવાની એમની રીત હતી. આ બતાવે છે કે સૂક્ષ્મજીવોનું વિશ્વ નવી શોધો અને ઉકેલો માટેનો ખરેખર અખૂટ ખજાનો છે.
હવે થોડી વાત ઉત્ક્રાંતિ અને ભવિષ્યની કરીએ. જીવનની શરૂઆત જ સૂક્ષ્મજીવોથી થઈ હતી એ વાત તો આપણે જાણીએ છીએ, ખરું ને?
હા, પૃથ્વી પર જીવનનો પ્રારંભ લગભગ 3.5 થી 4 અબજ વર્ષ પહેલાં સૂક્ષ્મજીવોના રૂપમાં જ થયો હતો. તેઓ આ ગ્રહના પ્રથમ અને સૌથી લાંબા સમય સુધી રહેનારા જીવો છે.
અને એમણે જ ગ્રહને રહેવાલાયક બનાવ્યો.
બરાબર. તેઓ માત્ર રહ્યા જ નથી, એમણે આ ગ્રહને ઘડ્યો છે. ખાસ કરીને સાયનોબેક્ટેરિયાનો ઉલ્લેખ કરવો પડે, જેમણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વિકસાવી.
પ્રકાશ સંશ્લેષણ, એની અસર શું થઈ? એનાથી શું બદલાયું?
એની અસર તો ક્રાંતિકારી હતી. પ્રકાશ સંશ્લેષણ દ્વારા સાયનોબેક્ટેરિયાએ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને સૂર્યપ્રકાશની મદદથી પોતાનો ખોરાક બનાવ્યો અને ઉપપેદાશ તરીકે ઓક્સિજન વાયુ બહાર કાઢ્યો.
ઓક્સિજન, જે આપણા શ્વાસ માટે જરૂરી છે.
હા, ધીમે ધીમે અબજો વર્ષો સુધી આ ઓક્સિજન વાતાવરણમાં એકઠો થતો ગયો. આ ઘટનાને ગ્રેટ ઓક્સિડેશન ઇવેન્ટ કહે છે. એણે પૃથ્વીનું વાતાવરણ અને એની રસાયણશાસ્ત્ર જ બદલી નાખ્યું અને ભવિષ્યમાં ઓક્સિજન પર આધારિત જટિલ જીવન, જેમાં આપણે પણ આવીએ, એના ઉદ્ભવ માટે માર્ગ મોકળો કર્યો.
અને આજે પણ તેઓ આપણને આશ્ચર્યચકિત કરે છે, જેમ કે પેલી એક્સ્ટ્રીમોફાઇલ્સની વાત છે.
હા, એક્સ્ટ્રીમોફાઇલ્સ એટલે એવા સૂક્ષ્મજીવો જે અત્યંત કઠિન પરિસ્થિતિમાં જીવી શકે છે. ખૂબ ઊંચા કે નીચા તાપમાને, અત્યંત દબાણ હેઠળ, ઊંચી ખારાશ કે એસિડિટીમાં. આ આપણને બતાવે છે કે જીવન કેટલું લવચિક અને વૈવિધ્યસભર હોઈ શકે છે, અને એનાથી અન્ય ગ્રહો પર જીવનની શક્યતા વિશે પણ નવી આશાઓ જાગે છે.
તો ભવિષ્ય તરફ જોઈએ તો સૂક્ષ્મજીવો સાથેના આપણા સંબંધો કેવા રહેશે, પડકારો શું છે અને તકો કઈ છે?
જુઓ, બંને છે. પડકારોમાં સૌથી મોટા તો નવી મહામારીઓનો ભય અને એન્ટીબાયોટિક પ્રતિકારનું વધતું સંકટ. આ ખૂબ ગંભીર સમસ્યાઓ છે જેના ઉકેલ શોધવા જ પડશે.
અને તકો?
બીજી તરફ તકો પણ અપાર છે. માનવ માઇક્રોબાયોમને વધુ સારી રીતે સમજીને વ્યક્તિગત સ્વાસ્થ્ય સુધારવાની નવી પદ્ધતિઓ વિકસી રહી છે. બાયોટેકનોલોજી દ્વારા પર્યાવરણને અનુકૂળ ઉકેલો મળી રહ્યા છે, જેમ કે પ્લાસ્ટિકનું વિઘટન કરતા બેક્ટેરિયા કે નવા જૈવ ઇંધણ. એટલે આપણું ભૂતકાળ અને ભવિષ્ય બંને આ અદૃશ્ય દુનિયા સાથે ગાઢ રીતે જોડાયેલા છે.
આ સમગ્ર ચર્ચા ખૂબ જ રસપ્રદ રહી. જો આપણે આમાંથી મુખ્ય મુદ્દાઓ કે સંદેશા તારવવા હોય તો શું કહી શકીએ? થોડા મુખ્ય વિચારો.
ચોક્કસ. પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો છે સૂક્ષ્મજીવાણુઓનું પ્રભુત્વ. તેઓ સંખ્યામાં, વજનમાં અને પૃથ્વી પરની અસરને દ્રષ્ટિએ સૌથી પ્રભાવી જીવો છે. આ આપણને યાદ અપાવે છે કે જે દેખાતું નથી તે પણ અત્યંત શક્તિશાળી હોઈ શકે છે.
બીજો મુદ્દો કદાચ પરસ્પર જોડાણનો છે, નહીં, જેમાં સારું અને ખરાબ બંને પાસા છે. આપણે એમના પર નિર્ભર છીએ, આપણા આંતરડાના સ્વાસ્થ્યથી લઈને ગુજરાતની ખેતી માટે જમીનની ફળદ્રુપતા સુધી.
બરાબર. પણ સાથે જ રોગો અને ખાસ કરીને એન્ટીબાયોટિક પ્રતિકાર જેવા જોખમોનું સંચાલન પણ કરવું પડે છે. આ યુદ્ધ નથી, આ એક સંતુલન જાળવવાનો ખેલ છે.
ત્રીજું, એમની ચયાપચયની અદ્ભુત શક્તિ. તેઓ પૃથ્વીના રાસાયણિક ચક્રો ચલાવે છે, વિઘટન કરે છે અને જીવન માટે જરૂરી તત્વો ઉપલબ્ધ કરાવે છે. આપણી ખેતી, આપણું પર્યાવરણ, બધું જ એમની આ રાસાયણિક ક્રિયાઓ પર પ્રકેલું છે.
અને ચોથો મુદ્દો, ઉત્ક્રાંતિનો પાયો. પૃથ્વી પરનું બધું જ જટિલ જીવન સૂક્ષ્મજીવોના પાયા પર જ રિકસ્યું છે. તેઓ ખરેખર જીવનના ઇતિહાસના મુખ્ય પાત્રો છે.
અને છેલ્લે, માનવ નિર્ભરતા અને જવાબદારી. આપણું સ્વાસ્થ્ય, આપણો ખોરાક, આપણા ઢોકળા, ઇડલી, દહીં, આપણું પર્યાવરણ બધું એમના પર નિર્ભર છે. એટલે એમની સાથે સમજદારીપૂર્વક વ્યવહાર કરવો એ આપણી જવાબદારી બને છે.
હા, જેમ કે એન્ટીબાયોટિક્સનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, ટકાઉ પદ્ધતિઓ અપનાવવી, આ બધું જરૂરી છે.
નિકોલસ મણીના લખાણોમાં કેટલાક વિચારો ખૂબ જ સચોટ અને યાદ રહી જાય એવા છે. ચાલો એમાંથી કેટલાક પર વાત કરીએ. જેમ કે એમણે કહ્યું છે, સૂક્ષ્મજીવો જીવનના દુશ્મન નથી, તે જ જીવન છે.
હા, આ વિચાર જ આખો દ્રષ્ટિકોણ બદલી નાખે છે. દુશ્મન નહીં, પણ જીવનનો આધાર.
બરાબર. અથવા આ બીજો વિચાર, આપણે વ્યક્તિઓ નથી પણ ચાલતા ફરતા ઇકોસિસ્ટમ છીએ.
આ સીધું જ આપણા માઇક્રોબાયોમ તરફ ઇશારો કરે છે. આપણી અંદર રહેલા અબજો સૂક્ષ્મજીવો સાથેનું આપણું સહજીવન, આપણું અસ્તિત્વ ખરેખર એક સહિયારો પ્રયાસ છે.
એક બીજો મહત્વનો વિચાર, જીવનનો ઇતિહાસ મોટાભાગે સૂક્ષ્મ જીવાણુઓની નવીનતાની ગાથા છે.
હા, આપણને યાદ કરાવે છે કે પ્રકાશ સંશ્લેષણથી લઈને ઓક્સિજનયુક્ત વાતાવરણ સુધી જીવનની જે મોટી છલાંગો છે એ સૂક્ષ્મજીવો દ્વારા જ શક્ય બની છે. એમની નાની દુનિયામાં થયેલી મોટી શોધ.
અને એક ચેતરણી જેવો વિચાર પણ છે, ખરું ને? જેમ કે એન્ટીબાયોટિક્સે આપણને સૂક્ષ્મ જીવાણુ વિશ્વ પર વિજયનો ખોટો અહેસાસ આપ્યો છે.
જંતુઓ સામેનું યુદ્ધ એક ખતરનાક ઉત્ક્રાંતિવાદી શસ્ત્ર સ્પર્ધા તરફ દોરી ગયું છે. આ સીધું એન્ટીબાયોટિક પ્રતિકારના સંકટ તરફ આંગળી ચીંધે છે અને કહે છે કે વિજય મેળવવાને બદલે સમજણ અને સહ અસ્તિત્વનો માર્ગ અપનાવવાની જરૂર છે.
ખૂબ જ મહત્વની વાત. તો આ બધી જાણકારી પછી સામાન્ય શ્રોતા માટે રોજિંદા જીવનમાં આ જ્ઞાન કઈ રીતે ઉપયોગી થઈ શકે?
થોડી વ્યવહારુ વાતો.
ઘણી રીતે. સૌથી પહેલાં તો વ્યક્તિગત સ્વાસ્થ્યની વાત કરીએ. અતિશય જંતુમુક્ત વાતાવરણ રાખવાની હોડમાં કદાચ આપણે ફાયદાકારક સૂક્ષ્મજીવોને પણ નુકસાન પહોંચાડીએ છીએ. એટલે સ્માર્ટ સ્વચ્છતા રાખવી જરૂરી છે, અતિશય નહીં.
અને ખોરાક.
હા, આંતરડાના સ્વાસ્થ્ય માટે દહીં, છાશ, આથાવાળા ખોરાક જેવા પ્રોબાયોટિક્સ લેવા ફાયદાકારક છે. અને સૌથી અગત્યનો, ડૉક્ટરની સલાહ વગર અને જરૂર વગર એન્ટીબાયોટિક્સ ન લેવી. અને જો લેવી પડે તો કોર્સ પૂરો કરવો. અધૂરો કોર્સ વધુ જોખમી છે.
ખોરાકના સંદર્ભમાં બીજું શું કહી શકાય? જેમ કે આપણે ત્યાં ઢોકળા ઇડલી બને છે.
ખોરાકમાં આથવણની પ્રક્રિયાને સમજવાથી આપણી પરંપરાગત વાનગીઓ પાછળનું વિજ્ઞાન સમજાય છે અને એની કદર વધે છે. ઢોકળા કે ઇડલીનું ખીરું આથો આવવાથી વધુ પૌષ્ટિક અને સુપાચ્ય બને છે. એ સૂક્ષ્મજીવોને આભારી છે. ખોરાકની સાચવણી અને સુરક્ષાના મૂળભૂત નિયમો પણ સૂક્ષ્મજીવોની વૃદ્ધિને નિયંત્રિત કરવા પર જ આધારિત છે. અને ઘર કે પર્યાવરણમાં કે કોઈ ટિપ્સ?
પર્યાવરણ અને ઘરમાં જો કોઈને બાગકામનો શોખ હોય તો જમીનને જીવંત રાખવાનું મહત્વ સમજાય છે, જેમાં સૂક્ષ્મજીવો મુખ્ય ભૂમિકા ભજવે છે. કમ્પોસ્ટ ખાતર બનાવવાની પ્રક્રિયા એ સૂક્ષ્મજીવો દ્વારા થતું વિઘટન જ છે. કચરાના યોગ્ય નિકાલ અને પર્યાવરણની સ્વચ્છતામાં પણ તેમની ભૂમિકા સમજવી જરૂરી છે.
અને છેલ્લે જાગૃતિ વિશે શું કહેશો?
હા, જાગૃતિ ફેલાવવી ખૂબ જરૂરી છે. એન્ટીબાયોટિક પ્રતિકાર એ માત્ર ડોક્ટર કે હોસ્પિટલની સમસ્યા નથી, એ એક સામુદાયિક સમસ્યા છે. તે સમજવું અને બીજાને સમજાવવું. માઇક્રોબાયોમ સંશોધન કે નવી બીમારીઓ વિશેના સમાચારો આવે ત્યારે આ પાયાનું જ્ઞાન એને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે.
મારા માટે આ ચર્ચામાંથી સૌથી મોટો આહા મોમેન્ટ એ હતો કે આપણે ખરેખર ચાલતા ફરતા ઇકોસિસ્ટમ છીએ. આપણું શરીર એ માત્ર આપણું નથી, પણ લાખો કરોડો સૂક્ષ્મ સાથીઓનું ઘર પણ છે. આ ખ્યાલ જ ખરેખર નમ્ર બનાવી દે તેવો છે.
અને મને સૌથી વધુ પ્રભાવિત કરનાર વાત છે આ અદૃશ્ય દુનિયાની શક્તિ અને એનું સર્વવ્યાપીપણું. પૃથ્વીના ઊંડાણમાં રહેલા બેક્ટેરિયાથી લઈને આપણા શ્વાસમાં રહેલા વાયરસ સુધી બધું જ એકબીજા સાથે કેવી અદ્ભુત રીતે જોડાયેલું છે. એમની જૈવરાસાયણિક ક્ષમતાઓ જે આખા ગ્રહને જીવંત રાખે છે તે ખરેખર અકલ્પનીય છે. આ જોડાણને સમજવું અને તેનો આદર કરવો એ જ કદાચ સૌથી મોટો બોધપાઠ છે.
અને એ વિચારવા જેવી વાત છે કે જો આપણે આ અદૃશ્ય શક્તિઓને વધુ સારી રીતે સમજી શકીએ, એમની સાથે વધુ સુમેળ સાધી શકીએ, તો ભવિષ્યમાં આપણે આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે કઈ નવી શક્યતાઓ ખોલી શકીશું.
બરાબર, એ ભવિષ્ય માટેનો મોટો પ્રશ્ન છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.